તારીખ 23/9/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 837 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 407
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 837 આત્મસિદ્ધિ શાસ્ત્રની 10મી ગાથા ઉપર નું વિવેચન છે, સ્પષ્ટીકરણ છે. સદગુરુ નું લક્ષણ દર્શાવતી એ ગાથા છે, એમાં 3 વિશેષણ વાપર્યા છે, 4 વિશેષણ વાપર્યા છે. એક આત્મજ્ઞાન, બીજું સમદર્શિતા, ત્રીજું ઉદય પ્રયોગે વિચરવું, અને ચોથું અપૂર્વ વાણી રૂપ પરમ શ્રુત. આ 4 પ્રકાર જેમાં હોય તે સદગુરુ કહેવા યોગ્ય છે, અથવા સદગુરુનું સ્વરૂપ એવું છે કે તેને આત્મજ્ઞાન તો હોવું જોઈએ, એ સિવાય સમદર્શિતાનો એનો ગુણ હોવો જોઈએ, એ સિવાય એને વિચરવું ઉદય અનુસાર હોવું જોઈએ, એટલે પહેલેથી યોજનાબદ્ધ નિદાન રીતેને અને ઉપદેશને માણે જેને પરમ શ્રુત કહેવાય છે એ અપૂર્વ હોય છે. એવા 4 પ્રકારના જેનામાં વિશેષતા હોય છે તે સદગુરુ કહેવા યોગ્ય છે. સદગુરુનું વર્ણન કરતા વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવ છે, તે પરમ ગુરુ છે, તેમની વાણી પણ પરમ શ્રુત છે, આત્મજ્ઞાન તો એમને 4 ગુણ સ્થાને બહુ અગાઉ પ્રાપ્ત થયેલું છે, સંપૂર્ણ વિતરાગતા હોવાથી સમદર્શિતા એમને વર્તે છે, અને એમનું વિચરવું પણ ઉદય અનુસાર છે, કોઈ વિકલ્પ અનુસાર નથી. બીજા સદગુરુ લીધા 6મા-7મા ગુણ સ્થાન વર્તી, તે પણ 4 ગુણ સ્થાને આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલા છે, તેમની પણ વિતરાગતા વિશેષ છે એટલે સમદર્શિતા પણ છે એમને, એમનું વિચરવું પણ ઉદયાધીન છે, કોઈ નિર્ણય કરીને નક્કી કરીને વિચરતા નથી કે અહીંયા રહેવું ને અહીંયા જવું, અને એમની વાણીને પણ પરમ શ્રુત કહેવામાં આવે છે, અપૂર્વ વાણી છે. આમ ઉપદેશકપણાનો ની મર્યાદા 6મા-7મા ગુણ સ્થાને સમાપ્ત થાય છે. ત્યાર પછી આત્મજ્ઞાની પુરુષ 4 ગુણ સ્થાન અને 5મ ગુણ સ્થાન વર્તી હોવા છતાં તેઓ ઉપદેશકને યોગ્ય નથી, એટલા માટે કે એમને બહારમાં સંપૂર્ણ વીરતિ નથી. સંપૂર્ણ વીરતિ ન હોવા છતાં પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ છે એ સુસંગત થતો નથી એવું પોતે પણ જાણે છે, તેથી પોતે ઉપદેશકના સ્થાને રહીને ઉપદેશ આપતા નથી. મોક્ષ માર્ગ અને આત્માનું સ્વરૂપ તેઓ દર્શાવવા યોગ્ય છે, કેમ કે તે તેમને અનુભવ ગોચર છે, એટલે જિજ્ઞાસુ જીવોને તે દર્શાવે છે. કોઈ જિજ્ઞાસુ હોય જીવ તો એને આત્મજ્ઞાનનો વિષય કહે, એની પ્રાપ્તિનો ઉપાય પણ કહે, અને એમ સંભવિત છે. 4થાથી નીચેના ગુણ સ્થાને તો બિલકુલ ઉપદેશકપણાનો વિકલ્પ પણ વિચારવા જેવો રહેતો નથી, કેમ કે તે તો ઉપદેશ લેવાને યોગ્ય છે, એ ઉપદેશ દેવાને યોગ્ય જરા પણ નથી. છતાં પણ સ્વાધ્યાયાદીમાં મુખ્યપણે વાંચન વિવેચન કરવાનો ઉદય હોય, પ્રસંગ હોય તો સત્પુરુષનું બહુમાન કરવું, શ્રી ગુરુના ગુણગ્રામ કરવા, જીનવાણીના ગુણગ્રામ કરવા એ વગેરેની મુખ્યતાથી દેવગુરુ શાસ્ત્ર આમ કહે છે એમ મને સમજાય છે. આ વાત મને પણ પ્રિય લાગે છે, તમને સૌને પણ પ્રિય લાગવી જોઈએ, એ પ્રકારે સ્વાધ્યાયાદી કરવાનો નિષેધ નથી. અથવા આત્મજ્ઞાની સત્પુરુષની આજ્ઞાએ એ રીતે સ્વાધ્યાય કરે કરાવે તો બહુભાગે એને દોષ થવાનું કારણ બનતું નથી, પ્રાય નિર્દોષ રહે છે. પણ આત્મજ્ઞાની પુરુષના નિર્દેશ વિના એમને એમ કોઈ કરે તો પ્રાય એ દૂષિત થાય છે, કેમ કે ધર્મ સ્થાપવાનું માન પણ બહુ મોટું છે, ખ્યાતિ પણ મળે છે, અને એ ખ્યાતિ ભોગવતા પરિણામને દૂષિતપણું થયા વિના રહેતું નથી. આવી પરિસ્થિતિ જોઈને બહુ ઊંડાણથી એમણે સદગુરુ વિશેનો પોતાનો અભિપ્રાય અહીંયા વ્યક્ત કરેલો છે. એમણે તો કર્યું પણ નથી, ઘટતું પણ નથી. પોતે લક્ષ્ય આગળ કે અમે કોઈને એક વ્રત ફચકાણ પણ આપ્યું નથી. ગુરુદેવની વાત એક વિશિષ્ટ પ્રકારની છે, તેઓ એક ભાવિ તીર્થંકર દ્રેવ છે અને એમના સમવસરણની તૈયારી આ ભાવથી થઈ છે. આગળના ભાવથી સમવસરણની તૈયારી નથી થઈ. પણ જે જીવો એમની સાથે સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણમાં સાથે રહે હશે એમ એ જીવો અહીંયાથી શરૂ થયા છે એમની સાથે, અને પોતાને પણ અહીંયા આ ભાવથી આત્મજ્ઞાન થયું. પોતે પહેલેથી ત્યાગી અવસ્થામાં રહ્યા અને ગ્રહસ્થ અવસ્થામાં ન રહ્યા, એટલે એ પ્રકારની જે વિસંગતતા ચોથા ગુણ સ્થાને ઉત્પન્ન થાય એવી તેમના વિશે ઉત્પન્ન થાય એવો એમનો બાહ્ય જીવનનો પ્રકાર રહ્યો. જેમ મુનિરાજને જંગલમાં જ્ઞાન ધ્યાન સિવાય કોઈ પ્રવૃત્તિ નથી હોતી, એમ ગુરુદેવશ્રીને પણ બાહ્ય જીવનમાં જ્ઞાન ધ્યાન સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ નહોતી. એટલે એમને ઉપદેશકપણા સાથે અંદરમાં તીર્થંકર દ્રેવ અને બહારની અંદર પણ એક સુયોગ્ય એવો યોગ હતો. એટલે એમના વિશે ઉપદેશકપણું આવે તો તે બાધિત થતું નથી, કેમ કે એ પોતે જ ભાવિ તીર્થંકર છે અને અહીંથી સમવસરણની તૈયારી થઈ છે. અને એમની સાથે બીજા જ્ઞાનીઓને સરખાવવા જઈએ તો મેળ ન પડે. શું બીજા જ્ઞાની ગ્રસ્ત દશામાં હોય છે અને એમના ઉપદેશકપણાને અને બાહ્ય વ્યવહારને સુસંગતતા હોતી નથી, થતી નથી, લોકોને અંદેશાનું કારણ થાય. એટલા માટે એ થોડો વિશેષતા છે ગુરુદેવના વિષયમાં. હવે બીજું એમને જે વિશેષણ લેવું છે, પહેલાં જે સદગુરુનો વિષય લીધો એમાં આત્મજ્ઞાન, ઉદય પ્રયોગ અને અપૂર્વ વાણી ત્રણ વાત લઈ લીધી. સમદર્શતાને એમણે જુદું પાડ્યું છે અને એનું વિવેચન કરે છે અહીંયા પાનું 623 છે. સમદર્શિતા એટલે પદાર્થને વિશે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું, ઈચ્છા રહિતપણું, મમત્વ રહિતપણું. આ સમદર્શિતા ચારિત્ર દશા સૂચવે છે. એક તો એનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. શું? સમદર્શિતાનું મુખ્ય લક્ષણ છે વિતરાગતા. અને એ વિતરાગતામાં પ્રથમ ચોથા ગુણ સ્થાને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું ઉત્પન્ન થાય છે. બુદ્ધિ એટલે અહીંયા અભિપ્રાય લઈ લેવો. કોઈ પદાર્થ આ જગતમાં પ્રિય છે, ઈષ્ટ છે, કોઈ પદાર્થ અનિષ્ટ અને અપ્રિય છે એવો અભિપ્રાય ચોથા ગુણ સ્થાને આત્મજ્ઞાન થતાં ચાલ્યો જાય છે, કેમ કે એવું ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિપણું એ દર્શનમોહ સાથે સંબંધ ધરાવે છે. અને દર્શનમોહ હોય ત્યાં ચારિત્રમોહ તો હોય છે. ત્યાં દર્શનમોહ જાય ત્યાં અનંતાનુબંધેનો ચારિત્રમોહ પણ જાય સાથે સાથે. અભિપ્રાયનો વિષય લેવો. ઈચ્છારહિતપણું, સમદર્શિતા એટલે ઈચ્છારહિતપણું, એટલે કે તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાને અને તેરમા ગુણ સ્થાને ઈચ્છારહિતપણું છે, એમને કોઈ પણ પદાર્થોની ઈચ્છા થતી નથી. જે અલ્પ ઈચ્છા આહારની છે એને પણ એ નિષેધપણે, અથવા કોઈ દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ છે એમાં વિકલ્પ છે એમાં પણ નિષેધ વર્તે છે વિશેષપણે. અને મમત્વ રહિત પણ, કોઈ પણ પદાર્થમાં એમને મમત્વ હતું નથી એટલી વિતરાગતા હોય છે. એ સમદર્શિતા વિતરાગતા રૂપ ચારિત્ર દશાને અહીંયા સૂચવે છે મુખ્યપણે. રાગ દ્વેષ રહિત થવું તે ચારિત્ર દશા છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, મમત્વ, ભાવ અભાવ, ભાવ એટલે પ્રિય થવો અને અભાવો થવો એટલે અપ્રિય થવું, ભાવ અભાવનું ઉપજવું, શું ભાવ અભાવનું એટલે ઉપજવું, એ રાગ દ્વેષ છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિમાં રાગ દ્વેષ થાય, મમત્વ થાય ત્યાં રાગ દ્વેષ થાય, પ્રિય અપ્રિય લાગે ત્યાં રાગ દ્વેષ થાય છે, એ રાગ દ્વેષ છે. આ મને પ્રિય છે, આ મને ગમે છે, આ મને અપ્રિય છે અને ગમતું નથી, એવો ભાવ સમદર્શીને વિશે ન હોય. સર્પ આવે કરડવા તો મુનિને અણગમો થાય, કે કોઈ એને મારવા આવે તો અણગમો થાય, એમ મુનિને બનતું નથી એટલી વિતરાગતા છે. ચક્રવર્તી વંદન કરવા આવે એટલે એને ગમે, શેઠિયાને છ ખંડનો ઇન્દ્રો એને વંદન કરવા આવે, દેવલોકમાંથી ઇન્દ્રો પણ આવે, દેવો પણ આવે મુનિ પાસે, તો એમને ગમે એવું પણ એમને નથી. એવું પ્રિય અપ્રિયપણું જેને ચાલ્યું ગયું છે એ ભાવ સમદર્શીને વિશે ન હોય. વિતરાગતાને તેરમે ગુણ સ્થાને તો સવાલ જ રહેતો નથી, આ તો મુનિને પણ ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, એટલે બાહ્ય પદાર્થના કોઈ પણ પ્રકારના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે જાણે જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિશે મમત્વ કે ઈષ્ટ અનિષ્ટપણું ન કરે. એટલે એમને જ્ઞાન નથી થતું એમ નથી. જે પદાર્થોમાં ગળ્યો રસ છે તેનું ગળપણ જણાય છે, અને કડવો રસ છે તેનું કડવાપણું જણાય છે. એટલે જે પદાર્થની જે પર્યાય હોય તેવી તેને જાણે જણાવે, પણ તેમાં ઈષ્ટ અનિષ્ટપણું ન કરે, અથવા તે પર્યાયને વિશે મમત્વ ન કરે કે આ મારા મારી ચીજ છે, મારી પાસે રાખું, આ મારી વસ્તુ છે, એવું કોઈ એમને હોતું નથી. શાસ્ત્ર સુદ્ધાને લીધું છે સોગાનીજી, કે મુનિરાજ પાસે શાસ્ત્ર અને કોઈ માગે તો તરત જ આપી દે છે. એમ ન કે હું હવે બે પાંચ પંદર દિવસ વાંચ્યા પછી તમને આપીશ, તરત જ આપી દે છે. એ તરત જ આપી દે છે એમાં આ તોન છે કે મમત્વ નથી એમને. શાસ્ત્ર એમનો પાસે હોવા છતાં મમત્વ હતો નથી, કે આ મારું શાસ્ત્ર છે, મારું પુસ્તક છે, એ જાતનું મમત્વ નથી આવતું. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે જાણે. શું? આત્માનો સ્વાભાવિક ગુણ જે દેખવા જાણવાનો છે તે જેવા જ્ઞેય પદાર્થો છે તેને જેવા છે તેવા જાણે, જે પદાર્થ જેવો હોય તેવો જાણે, કાળો રંગ હોય તેને કાળો રંગ જાણે, અંધકારને અંધકાર જાણે, પ્રકાશને પ્રકાશ જાણે, સફેદ રંગને સફેદ રંગ જાણે, એનું જેવા જ્ઞેયો હોય તેવું તેને જાણે. પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે તે આત્મા તે પદાર્થને દેખતા જાણતા છતાં તેમાં મમત્વ બુદ્ધિ કરે નહીં, તેમાં તદાત્મપણું કરે નહીં, અને તેમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. આ ત્રણ પ્રકારના પરિણામ એમને ન થાય. એ મારું છે એવું એને ભાષે નહીં. જો શરીર મુનિને પૂર્વ પ્રારબ્ધ યોગે જે શરીરનો સંયોગ છે એ મુનિનું શરીર કહેવાય. વ્યવહારે શું બોલાય? કે મુનિનું શરીર છે. પણ મુનિને પોતાના શરીરમાં મમત્વપણું થતું નથી, આ શરીર મારું છે એવું પરિણમન આવતું નથી, બાજુમાં પૂતગળનો એક આપણે જથ્થો છે, પૂતગળનો પિંડ છે એક જથ્થો છે, એટલું એ જોવે છે. સ્કંદ શરીર છે એ પૂતગળ સ્કંદ છે એટલું જોવે છે, મારું છે એમ જોતા નથી. એટલે તો એમને દુર્ગંધા નથી થતી, મલિનતા થાય છે, પસીનો વળે છે, ધૂળ ચોંટે છે, શરીર મેલું દેખાય છે, છતાં એને સાફ કરવાનું તમે નાઈ લઈએ એટલે શરીર સાફ સુથરું થઈ જાય એવું પણ એ કરતા નથી. એટલે અસ્નાનતા એમને જે હોય છે એ કારણે છે કે શરીરમાં મમત્વ બુદ્ધિ નથી. નિર્વસ્ત્ર છે, જંગલમાં ડાંસ મચ્છર અને બીજા જંગલના જીવડા છે એ કરડે છે, મમત્વ નથી. એના રક્ષણ માટે કાંઈ કપડું કે કાંઈ રાખતા નથી. મચ્છર બેઠો એને ડંખ મારે તો એને ઉડાડવા માટે કોઈ વિકલ્પ પણ ન થાય, એને ચેષ્ટા તો ન થાય પણ વિકલ્પ પણ ન થાય, કેમ કે એને મારું દેખાતું નથી, મારું એવું છે એવું દેખાતું નથી, જણાતું નથી. એવી અદ્ભુત વિતરાગી દશા છે. મુનિદશા એટલે દેહથી ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો છે એવી દશા છે, એમને એ કાંઈ મમત્વ કે વિકલ્પ આવતો નથી. એ બીજા જીવોને પ્રાણઘાત ન થાય એટલા માટે જે જગ્યાએ શરીરથી બેસે છે એને નિક્ષેપણ સમિતિ કે છે, તો એટલા માટે સાફ કરે છે પીછીથી. એ પીછીથી બીજું ન લઈએ પાછો, જેનાથી એ કોઈ નાના જીવ જંતુ હોય એ મરી ન જાય, એટલા પૂરતી વાત છે. બાકી એથી કોઈ શરીરના રક્ષણનું કારણ નથી ત્યાં કાંઈ. શું પછી એ જ કીડી મકોડા કે જીવજંતુ આવીને કરડે તો એને કાંઈ દૂર નથી કરતા, ત્યાં પીછી નથી ફેરવતા, ત્યાં પીછી નથી ફેરવતા કે ભાઈ આ મચ્છરને ઉડાડી દઈએ પીછીથી, એમ નથી રાખતા. શું કે કાંઈ નહીં, પાતળું વસ્ત્ર રાખો ને મચ્છર બેહે નહીં, એમય નથી. શરીરનું રક્ષણ બીજી વાત છે અને બીજા જીવોની યતના પાળવી એ બીજી વાત છે, તો બે જુદી જુદી વાત છે. ક્રિયાથી મતલબ છે કે ક્રિયા પાછળનો ભાવ શું છે એનાથી એનું સમજણ કરવી છે, એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું છે. કપડું ન પહેરે, નિર્વસ્ત્ર રહીએ ત્યારે મુનિ, અને પછી બીજું લાકડું ને ખોડ ને બીજી ત્રીજી વસ્ત્રના પૂતગળને ન અડે, બીજા પૂતગળોનો ઢગલો પાછો. શું કેમ કે જંગલમાં રહેતા નથી, આ તો જંગલમાં રહેતા હતા મુનિઓ છે એ જંગલવાસી, આ તો મકાનમાં રહીએ છે, મકાનમાં પણ ઘાસ કે એવું રાખે કે લાકડાના પાર્ટીશન છે, બીજું છે ત્રીજું છે, હવા ન આવે, ઠંડી ન લાગે. ગયું બધું આખું ખાડે ગયું. શું કહે છે, પર્યાયને જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે જાણે જણાવે, પણ તે પદાર્થ કે તે પર્યાયને વિશે મમત્વ બુદ્ધિ કે અનિષ્ટપણું ન કરે, અને આત્મા તે પદાર્થને દેખતા જાણતા છતાં પણ વિષમ દ્રષ્ટિ આત્માને પદાર્થને વિશે તદાત્મવૃત્તિ ન થાય, એકતા તદાત્મવૃત્તિ એટલે તન્મયપણું ન થાય, જાણે પણ તન્મય ભાવે જાણતા નથી, શરીરને પણ તન્મય ભાવે જાણતા નથી, એવું સમદ્રષ્ટિ આત્માને તન્મયપણું ન થાય. કોઈ પદાર્થ કાળો હોય તો સંદર્શી તેને કાળો દેખે, જાણે એને જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે એને જણાવે. કોઈ સુરભિ સુગંધી હોય તો તેને તેવો દેખે, જાણે એને જણાવે, પણ એને પ્રિય ન લાગે એમ કહે છે. કોઈ દુર્ભિ એટલે દુર્ગંધ હોય તો તેને તેવો દેખે, જાણે એને જણાવે. એટલે પ્રકાર ન જાણે એમ નથી. કોઈ ઊંચો હોય કોઈ નીચો હોય તો તેને તેવો દેખે, જાણે જણાવે. સર્પને સર્પની પ્રકૃતિ રૂપે દેખે, જાણે એને જણાવે. વાઘને વાઘની પ્રકૃતિ રૂપે દેખે, જાણે એને જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુ માત્રને જે રૂપે જે ભાવે તે હોય, તે રૂપે તે ભાવે સમદર્શી દેખે, જાણે એને જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુ માત્રને જે રૂપે જે ભાવે તે હોય, તે રૂપે તે ભાવે સમદર્શી દેખે, જાણે એને જણાવે. આય સુધી તો દેખે જાણે જણાવે લીધું. હવે આગળ લેશે કે હે ને હે રૂપે દેખે જાણે જણાવે. રાગને રાગ જાણે તો કે હે છે એમ કે પાછા. રાગને રાગ જાણે એટલું નહીં, રાગ છે તે છે એમ જાણે જણાવે. તો છોડવા યોગ્ય હોય તેને હે રૂપે દેખે જાણે એને જણાવે. ઉપાદેય એટલે આદરવા યોગ્ય હોય તેને ઉપાદેય રૂપે દેખે જાણે એને જણાવે. જેમ કે આત્માનું જ્ઞાન કરાવે કે આત્મા અનંત ગુણનું ધામ છે તો કે તે ઉપાદેય છે, પોતે પણ એમ જાણે અને બીજાને પણ એમ જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ રાગ દ્વેષ ન કરે. આમ છે, હે ઉપાદેય કરે જાણે જણાવે ને છતાં રાગ દ્વેષ ન કરે. કેમ કે મમત્વ બુદ્ધિ એ નથી, એ શું અથવા ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયથી નથી. સુગંધ દેખી પ્રિયપણું ન કરે, દુર્ગંધ દેખી અપ્રિયતા ન કરે, એમ દુર્ગંધા ન આણે. વ્યવહારથી સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઈચ્છા બુદ્ધિ રાગ કે રતિ ન કરે. વ્યવહારથી માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છા બુદ્ધિ અથવા દ્વેષ અરતિ ન કરે. પ્રાપ્ત સ્થિતિ જે કોઈ સંયોગ પ્રાપ્ત સ્થિતિ સંજોગમાં સારું માઠું અનુકૂળ પ્રતિકૂળ ઈષ્ટ અનિષ્ટપણું આકુળ વ્યાકુળપણું ન કરતા તેમાં સંવૃત્તિએ અર્થાત પોતાના સ્વભાવે રાગ દ્વેષ રહિતપણે રહેવું તે સમદર્શિતા છે. આ સમદર્શતાની વ્યાખ્યા કરી શું કહે છે કે વ્યવહારથી સારું ગણાતું હોય તો એની ઈચ્છા ન કરે, ખરાબ ગણાતું હોય તો એની અનિચ્છા ન કરે. આ જે લૌકિક દ્રષ્ટિએ શું જ્ઞાનનું જ્ઞેય તરીકે રાખે શું. અને જે કોઈ પ્રાપ્ત સ્થિતિ છે એમાં સારું નરસું અનુકૂળ પ્રતિકૂળ ઈષ્ટ અનિષ્ટ એ પ્રકારે વર્તીને આકુળ વ્યાકુળ થાય નહીં, ત્યારે એને વિતરાગ ભાવ રહિત રાગદ્વેષ રહિત વિતરાગ ભાવ સહિત રાગદ્વેષ રહિત સમદર્શિતા પ્રાપ્ત થઈ એમ કહેવામાં આવે છે. સાતા અસાતા જીવન મૃત્યુ સુગંધ દુર્ગંધ દુસ્વર સુસ્વર એમ. સુસ્વર એટલે કોઈનો મીઠો અવાજ હોય, કોઈનો એવો કડછો અવાજ હોય એટલે કે કઠોર અવાજ હોય. રૂપ કુરૂપ શીત ઉષ્ણ આદિમાં હર્ષ શોક રતિ અરતિ ઈષ્ટ અનિષ્ટપણું આર્ત ધ્યાન ન વર્તે તેને સમદર્શિતા કહેવામાં આવે છે. આ શું છે કે પાંચ ઇન્દ્રિયોના જે વિષયો છે એમાં ક્યાંય વિતરાગતા અવાજ હોય એને ઈષ્ટ અનિષ્ટપણું કે રાગદ્વેષ થતા નથી. માત્ર એ જ્ઞાતાના જ્ઞેય તરીકે રહે છે, પોતે જ્ઞાતા તરીકે રહે છે, માત્ર જ્ઞાતા તરીકે રહે છે. સામેના પદાર્થો માત્ર જ્ઞેય તરીકે જેવા છે તેવા જણાય છે. હવે આગળ કહે છે કે હિંસા અસત્ય અદત્તાદાન મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શિને વિશે અવશ્ય હોય. આ પાંચ મહાવ્રત હોય છે ને, એટલે અહિંસા સત્ય એમ, અહિંસા સત્ય અચોર્ય અદિતારાયણ અચોર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ પ્રકારના પાંચ મહાવ્રત થયા ને, એ પાંચે પ્રકારનો પરિહાર એથી વિરુદ્ધ છે, એનો પરિહાર સમદર્શિને વિશે અવશ્ય હોય છે. એટલે જે શ્રી ગુરુ છે એ સમદર્શી હોય છે અને પંચમહાવ્રતના પાલન કરનારા અવશ્ય હોય છે. હિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. અહિંસાદિ વ્રત ન હોય એને અહિંસાનું મહાવ્રત હોય છે. અહિંસા આદિ મહાવ્રત ન હોય તો તેને સમદર્શીપણું ન સંભવે, કેમ કે ત્યાં તો અવશ્ય રાગદ્વેષ હોય જ તે. આ પાંચેના જે પાંચે મહાવ્રતના વિરુદ્ધ પરિણામ છે, હિંસા અસત્ય દત્તા દાની, તો રાગદ્વેષ સહિત જ હોય કે છે, એટલે ત્યાં સમદર્શિતા ક્યાંથી હોય કે છે. સમદર્શિતા અને અહિંસા આદિ વ્રતોને કાર્ય કારણ અવિના ભાવી અન્યોન્ય આશ્રય સંબંધ છે. શું? જ્યાં સમદર્શિતા હોય ત્યાં અહિંસા આદિ વ્રતોને કાર્ય કારણ સંબંધ છે. શું? સમદર્શિતા હોય એકબીજાને કારણરૂપ પડે છે, ત્યાં પેલા વ્રતો મહાવ્રતો હોય જ તે કાર્યરૂપે. મહાવ્રત હોય તો અહીંયા સમદર્શિતા આવે, નહીંતર આવે નહીં, એને કાર્ય કારણ પરસ્પર સંબંધ છે. અવિનાભાવી હોય છે. શું? એટલે જ્યાં સમદર્શિતા હોય ત્યાં તો અહિંસાદી પાંચ મહાવ્રત હારે હારે હોય હોય ને હોય જ, અને એકબીજાને અન્ય આશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય ને બીજું ન હોય તો પહેલું ન હોય, એ રીતે લેવું. એના બોલ લીધા છે કે અહીં સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય, સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત પણ ન હોય. શું? અહિંસાદિ વ્રત નથી તો કે સમદર્શિતા નથી, ચાલો વાત પૂરી થઈ ગઈ. શું? અને સમદર્શિતા છે તો એ પંચમહાવ્રતના પાલન કરનારા હોય હોય ને હોય જ. હવે અહીંથી લે છે કે અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. શું? અહિંસાદિ વ્રત જ ન હોય તો એને સમદર્શિતા હોય ક્યાંથી, અને અહિંસાદિ આદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. દ્રવલિંગી ન લેવાય, અહીંયા ભાવલિંગીની વાત છે. શું? હવે એ તો જાણે પૂર્ણની વાત લીધી, પછી અપૂર્ણને લે છે કે જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત, અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા સામે સામા લેવા, એટલે ચોથા પાંચમા ગુણ સ્થાનમાં લઈ લેવા. શું? એ પ્રકારે બહારના બીજા જીવોની અહિંસાને અને આત્માના વિતરાગીપણાને કાર્ય કારણ સંબંધ નિમિત્ત નૈમિતિકપણે લાગુ પડે છે એમ જાણવું. સદગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા મુખ્યતા એ સર્વવિરતિ ગુણસ્થાને કે હોય, એટલે છઠ્ઠા ગુણસ્થાને હોય. મુખ્યપણે આ વાત છે એ છઠ્ઠા ગુણસ્થાનની છે. પછીના ગુણસ્થાન કે ઉત્તરો ઉત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય, છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ થાય છે. ઉપરના ગુણસ્થાને તે વધી જાય છે, વિશેષ પ્રગટ થતી જાય છે, અને ક્ષીણ મોહ સ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વિતરાગતા પ્રગટે છે, એ બારમા ગુણસ્થાને પ્રગટી જાય છે, ક્ષીણ મોહ ગુણસ્થાને. હવે એ વિષયમાં થોડોક વિશેષ ખુલાસો કરે છે. શું? વચમાં હે ઉપાદેનું જરાક એક વાક્ય નાખી દીધું હતું, એના ઉપર હવે આખું સ્પષ્ટીકરણ આપશે અહીંયા. શું? સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં, અર્થાત કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સત્સૃત અને અસત્સૃતમાં સંપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદગુરુ અને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, અથવા સદ્દેવ અને અસદ્દેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, અર્થાત બંનેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ, તે સમદર્શિતા નહીં. એને સમદર્શિતા કહેવામાં આવતી નથી. તો કે એને શું કહેવાય કે તે તો આત્માની મૂંઢતા છે, વિવેક શૂન્યતા છે અને વિવેક વિકળતા છે. ઠીક, આવી વાત લીધી છે. પાછું એમ કે કોઈ એમ કે ભાઈ સમદર્શી હોય એટલે બધું સરખું ગણવું, આપણે કોઈને અસત્કૃત હોય તો એની નિંદા કરી કહેવાય ને, આ ગુરુ તે અસદગુરુ છે એમ કહી તો એની નિંદા થઈ જાય ને, એનું મન દુભાઈ જાય. શું એનું મન દુભાઈ શું કરવા કરવું? એવું નથી, એમાં એ વિવેક શૂન્યતા છે. સાધુ એટલે જેટલા એ ત્યાગ કર્યો એ બધા સાધુ, પછી ભલે કોઈ ઓછો કરે કોઈ વધારે, પણ એ સાધુ થઈ ગયા ને સંસાર છોડીને. હું ઘર છોડ્યું, બૈરા છોકરા છોડ્યા, દુકાન છોડ્યું, પછી એ સાધુ થઈ ગયા ને, પછી ભલે દુનિયામાં બધા સાધુ નમો લો એ સૌ સાવણો, એમ હશે કાંઈ એમ નથી. સદગુરુ છે તે સદગુરુ છે, અસદગુરુ છે તે સદગુરુ છે, એમ લેવું જોઈએ. સત્સૃત છે તે સત્સૃત છે, અસત્સૃત છે તે અસત્સૃત છે, જે સુદેવ છે તે સુદેવ છે અને જે સુદેવ નથી તે કુદેવ છે, એમ લેવું જોઈએ. પણ જે સાચા દેવગુરુ શાસ્ત્ર ની વાત છે કે નામ નામધારી ની વાત છે, નિંદા કરવાનો પ્રશ્ન નથી. પણ જે જેવા હોય તેવા તો જાણવા જોઈએ ને. રાગી ગુરુ હોય તો એને રાગી ગુરુ જાણવા જોઈએ, રાગી દેવ હોય એને રાગી દેવ સમજવા જોઈએ. એ વિવેક છે કે મૂંઢતા છે? તો કે એ મૂંઢતા છે, એ મૂંઢતા છે, એમ કેવું છે. અને પાંચ પ્રકારના મિથ્યાત્મા વિનય મિથ્યાત છે કે નહીં? એ વિનય મિથ્યાત શેનું છે? દેવ ગુરુ શાસ્ત્ર છે, અથવા જે શાસ્ત્ર રાગદ્વેષનું નિરૂપણ કરે છે એવા સિદ્ધાંતો વાળા છે, એને એની એમાં વંદનીય પૂજનીય સ્તુતિ આગેદીની જે બુદ્ધિ છે એ વિનય મિથ્યાત છે. એનો વિનય પ્રશંસા કરે તે મિથ્યાત્મા જાય છે, એ ગ્રહિત મિથ્યાત્માં જાય છે. વિનય મિથ્યાત છે તે ગ્રહિત મિથ્યાત્નો ભેદ છે. પાછો દુકાને સમજ્યા વગર વેપાર કરીએ આપણે? હે, એક બાર આનાની ટોપી વેચતા હોય તો એને કેવી રીતે સિલાઈ થાય, એને કેવી રીતે વેતરવી જોઈએ જેથી એક ટાંકામાંથી વધારેમાં વધારે ઉતરે. હે, ભલે બાર આનાની ચીજ આપણે મજૂરી સહિત સિલાઈ સહિત બાર આનામાં વેચતા હતા, એમણે પહેલી વહેલી ટોપી બાર આનાની ખરીદી હતી, ટોપી પહેરવાનું શરૂ કર્યું ત્યારે બાર આનાની ટોપી એમને દુકાને લઈ આવ્યો હતો. અત્યારે તો 12 રૂપિયા થઈ ગયા છે. હે, 11 પૈસા 74 ની સાલમાં, બહુ 34 ની સાલમાં. ઓહો, બરાબર, જન્મ મારો તે દેતા, અત્યારે તો 33 ની 34 ની સાલમાં 11 પૈસા ની ટોપી હોય. પણ હવે ત્યાં સમજ્યા વગર કઈ ન કરીએ આપણે. હે, ત્યાં કેટલી સમજણ રાખીએ, ઝીણામાં ઝીણી સમજણ રાખીએ કે આટલો દોરો જોઈ, આટલી મજૂરી ગણવી જોઈ, ભલે એક પૈસો આપણે ગણતા હોય, અડધો પૈસો ગણતા હોય, તો 1000 ટોપીએ 500 પૈસા ગણીએ કે ન ગણીએ, 64 પૈસાનો રૂપિયો ગણીને 5-7 રૂપિયા ગણીએ કે ન ગણીએ, હે, 12 મહિને આટલા દોરા વપરાય, આટલી મજૂરી ચૂકવવી પડે, શું ઘરના માણા કામ કરો તો મજૂરી ન ગણીએ કે ગણીએ, એ કયો, હે, ગણીએ કે ન ગણીએ? હે, એવું ઝીણામાં ઝીણું ત્યાં ગણીએ છીએ એનું કારણ કે ત્યાં લાભ નુકસાન છે. તો અહીંયા આપણે લાભ નુકસાન નથી, અહીંયા નહોતું એ ગણતરી સમજણ નહોતા કરતા, તો લાભ નુકસાન નથી એમ સમજીને ચાલ્યા ને. વાણિયા એનું નામ કહેવાય કે એક એક વાત સમજીને કરે, સમજ્યા વગર ન કરે. નહીતર તો કુંભારને એ બધા સમજ્યા વગર કરે છે, વાણંદને કુંભારને બીજાને ત્રીજા, તો વાણિયા કોને કે એક એક વાત સમજીને કરે. વૈશ્યવૃત્તિ છે એનામાં, એ ગુણ છે એનામાં, અવગુણ નથી. સમજ્યા વગર કાંઈ ન કરે શું? અને ધર્મ તો કાંઈ મફતની ચીજ છે, બારાનાથી પણ નીચેની કિંમતવાળી ચીજ છે. બારાના નીચે જ સમજણ કરવી છે, ઓલી બારાનાથી નીચેની સમજણ વાળી, નીચે ઓછી કિંમત વાળી ચીજ છે, સમજણ કર્યા વગર કામ કરવું? તમે ધર્મને તો હાવ નિર્મૂલ્ય બનાવી દીધો, કારણ કે કિંમત જ નથી, આંકે રાખો ગાડું એમાં તો એવું ન ચાલે. આ તો જગતમાં કોઈ પણ પદાર્થ કરતા વિશેષ મૂલ્યવાન છે, હીરા કરતા વધારે મૂલ્યવાન છે, એટલી બધી ઝીણવટથી આ ધર્મ તો સમજવાનો છે. બરાબર. અને મીઠ્યાત નામ 25 દોષ નું તો છે, આપણે આવે છે બોલી જાવ, ગોખી જવાનું, મોઢે કરી જાય, કડકડાટ જવા દે, પછી અડધું બોલે ન બોલે હાલે બધું, પછી ગોખાઈ ગયું હોય ને પછી અડધું બોલે અડધું ન બોલે, ફટફટાટ ગાડી ઉપડી તો જલ્દી પૂરું કરી નાખો. ભાવના તો ઠેકાણું જ ન હોય કાંઈ, ભાવમાં તો પછી ગુરુદેવ હસાવતા હતા, વિયા રોય મળ્યા, વિહુય રયો મળા આવે છે ને લોગસના પાઠમાં, પેલા દશા બોલતા હતા, દશા ને વિયા ઉપર પ્રેમ બહુ, તો કે જો વિયા રોય મળ્યા આવ્યું કે ન આવ્યું કે, પણ વિહુય રય મળા છે, વિયા રોય મળ્યા નથી. એવું બધું ચાલે પછી. પણ એ શક્ય જ નથી ને, જે વસ્તુ શક્ય નથી એ શક્ય નથી, કેવી રીતે બને? ત્યાં અભિપ્રાય ભેદ હોય, સિદ્ધાંત ભેદ હોય. સર્વધર્મ નો સમન્વય કરે છે ને, ઘણા કરે છે, સર્વધર્મ સમન્વય કરે છે. સમન્વય ન થાય, સહિષ્ણુતા થાય. સહિષ્ણુતા જુદી વસ્તુ છે, સમન્વય જુદી વસ્તુ છે. એને સુજે એમ કરે, એની સાથે આપણે કાંઈ બીજી વાત નથી. પણ સમન્વય કરવો એમાં તો સરખાપણું આવે છે, એ સરખું ને આ સરખું, તાંબુય સરખું, લોઢું સરખું ને હોનું સરખું, એ તો કેવી રીતે બને? પણ લોઢું લોઢાની જગ્યાએ હોય, તાંબુ તાંબાની જગ્યાએ રે, સોનું સોની સોનાની જગ્યાએ રે, એને નામ સહિષ્ણુતા છે. એ કઈ સમન્વય થાય નહીં, સરખું હોય એનો સમન્વય થાય, જે સરખું ન હોય એનો સમન્વય કેમ થાય? થાય થઈ શકે નહીં. મુસલમાન એમ કે અભક્ષ ખાનારા એમ કે ભાઈ તમે, અમે તો ઉદાર છીએ, અમારા ઘરે તમે જમવા પધારો, શું તમને, અમે તો તમને સારામાં સારું, અમે જે જમશે સારામાં સારી આઈટમ બનાવીને જમાડશું, જાવું કે નહીં જમવા? હે, અમે તમારા ઘરે આવવા તૈયાર છીએ, અમારામાં એટલી ઉદારતા છે, તમે એટલી ઉદારતા નહીં રાખી શકો, ઠીક? એને શું કે ઉદારતા કેવી કે ન કેવી? પછી અમે તો બાંધછોડ કરીને તમારા ઘરે ખુશીથી આવવા તૈયાર છીએ, તમે જે જમાડો એ અમે જમશું, બોલો. આટલી ઉદારતા અમે રાખીએ એની અમે, તમે એટલી ઉદારતા ન રાખો, વધારે અમે નથી માગતા, અમે તમને જમાડીએ, તમારે જમવો, તમે અમારે ત્યાં જમવા આવો, તમે જાવું કે ન જાવું? કેમ એ ઉદારતા રાખે એટલે આપણે ઉદારતા ન રાખી શકીએ? હે, અને આપણે પાછા ઊંચા, એ ઉદારતા વાળા નીચા, ને આપણે આપણી જાતને ઊંચા કહેવરાવીએ, લેવું હોય તો લઈએ કે ન લઈએ? હે, એ બધો વિવેક કરવાનો વિષય છે. એમ કઈ ગુણ ઉદારતા કહેવાથી કોઈ ઉદારતાનો ગુણ પ્રાપ્ત નથી થતો, એમાં હિત હિત એનો વિવેક હોવો જોઈએ. આત્માને હિતરૂપ શું છે, આત્માને અહિતરૂપ શું છે, એનો જેને વિવેક નથી, એને બીજા ઉદારતા આદિના ગુણ છે, સમન્વય આદિના ગુણ છે, એ વાત કાંઈ માનવા જેવી. એમ નથી, પોતાનું હિત અહિતનો વિવેક તો હોવો જ જોઈએ. પાયાની વાત એ છે કે હિત અહિતનો વિવેક એ તો આ સમદર્શિતામાંથી ખુલાસો કરવો છે એમને, કે એને અમે સમદર્શિતા નથી કહેતા. હં, કે આત્માને અહિતરૂપ હોય એને એમ જ માને ને હિતરૂપ હોય એને બે ને એક લાકડી આંકે, એનું નામ સમદર્શિતા બિલકુલ નથી એમ કહે છે. તો સમદર્શી શું કરે ત્યારે? શું એ સમદર્શિતા નહીં, એ નાસ્તિથી કીધું. તો કે હવે સમદર્શિતા કઈ? તો હવે એ સ્પષ્ટ કરે છે એ જ વિષયમાં પાછું, કે સમદર્શી સતને સત જાણે બોધે, અસતને અસત જાણીને નિષેધે. શું ભલે સતને સત જાણીને બોધતા સતનો રાગ થશે, અસતને અસત જાણીને નિષેધતા અસત પ્રત્યેનો દ્વેષ પણ થશે, પણ ત્યાં સમદર્શિતાનો વિષય નથી લાગુ પડતો. આ એની મર્યાદા છે. શું કુંદાચાર્ય સંક્રાંતિ કાળમાં થયા, સંક્રાંતિ કાળ એટલે કે નવો મત, મૂળ માર્ગમાંથી કોઈ નવો સિદ્ધાંત કાઢીને નવો મત કરે ત્યારે એનો નિષેધ હોય, તે સમકાલીન સત્પુરુષ હોય એ કર્યા વિના રહે નહીં. તો એ મુનિમરાજ હતા, વિતરાગતામાં ઝૂલતા હતા, આચાર્ય પદે બિરાજતા હતા. તો એમણે એ વખતે અષ્ટપાહુડ નામનો જે ગ્રંથ લખ્યો છે એ આખો દાર્શનિક ગ્રંથ લખ્યો છે, જે શ્વેતાંબર સંપ્રદાય શરૂ થયો છે. એ સંપ્રદાય આગળ જતા ઘણા જીવોનું અહિત થઈ જશે એવા પ્રકારમાંથી ઉત્પન્ન થઈ જશે. એટલે એણે બહુ મોટું, ઘણા જીવોનું અહિત થાય એવું ભવિષ્ય જોવે છે એને, અને એમની પરમ કારુણ્ય વૃત્તિને લઈને એનાથી બચાવવા માટે એ વખતે પુકાર કરે છે. લાયક જીવો છે એ સાંભળે છે, લાયક નથી એ સાંભળતા પણ નથી, પણ છતાં એમનો પુકાર તો થયા વગર રહે. સતને સત જાણે બોધે, અસતને અસત જાણીને નિષેધે. એ નિષેધ તે નિંદા નથી. શું એ નિષેધ તે ખરેખર નિંદા? નિંદા એને કહેવાય કે જેનામાં જે અવગુણ ન હોય એવા અવગુણનો આરોપ કરવો, એનું નામ નિંદા કહેવાય. પણ જે આત્માને અહિતનું કારણ હોય એને અહિતનું કારણ દર્શાવવું એને કઈ નિંદા ન કહેવાય. હિતના કારણને હિતના કારણ રૂપે દર્શાવવું, આત્માને અહિતનું કારણ હોય તો અહિતના કારણ રૂપે દર્શાવવું એ સમદર્શિતા છે એમ કહે છે. શું એ સમદર્શી જીવની પ્રવૃત્તિ લીધે અહીંયા તો એ સમદર્શી એવા હોય છે, ત્યાં મધ્ય સ્તરે એમ ન હોય. હા, એ પ્રશસ્ત દ્વેષ છે. નહીં, પણ જ્યાં અસત છે ત્યાં અસતને અસત જાણીને નિષેધ જ તે. એને એને નકાર આવે, પોતાના પરિણામમાં કુદરતી આવે, કર્તા બુદ્ધિથી કરવાનો સવાલ નથી, કુદરતી જ આવે, યોગ્યતાનો જ વિષય છે. એ તો આવ્યા વગર રહે જ નહીં. તો હા, તો અવગુણ છે, આવ્યા વગર રહે. હા, યોગ્યતા યોગ્યતા અનુસાર પરિણામ થયા વગર રહે જ નહીં. હા, આચાર્યથી માંડીને સુપાત્ર જીવ સુધીના બધાને યોગ્યતા અનુસાર પરિણામ થયા વિના રહે જ નહીં એમ છે. હા, અનુમોદનનો દોષ આવી જાય, ન થાય તો અનુમોદનનો દોષ આવે. બરાબર, કરતો નથી કરાવતો નથી પણ અનુમોદન થઈ જાય છે. સમદર્શી સતને સત જાણે બોધે, અસતને અસત જાણીને નિષેધે. સતશ્રુતને સતશ્રુત જાણે બોધે, કુશ્રુતને કુશ્રુત જાણીને નિષેધે. જો ઓલા પણ અસત્શ્રુત લીધો તો અહીંયા કુશ્રુત શબ્દ વાપર્યો છે. સદ્ધર્મને સદ્ધર્મ જાણીને બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણીને નિષેધે. શું સદગુરુને સદગુરુ જાણીને બોધે અને અસદગુરુને અસદગુરુ જાણીને નિષેધે. એની નિંદા કરી કહેવાય કે ન કહેવાય? નહીં, અહિત થાય છે આત્માનો. પોતે કરે નહીં, કરાવે નહીં, કે થતા હોય એને અનુમોદન કરે નહીં. શું? હા, એક જ છે અહીંયા તો. અહીંયા તો એક અર્થમાં જ છે. હા, નિષેધ. હા, પણ જાણે અસતને અસત જણાવે એટલે નિષેધ થઈ ગયો ને એની અંદર, કે આ અસત છે. નિષેધ છે એટલે એમાં શું છે કે ઉપાદેય નથી, ઉપાસનીય નથી, આરાધના કરવા યોગ્ય નથી, એમ એની અંદર વાત છે. એટલો સ્પષ્ટ ટોન છે એની અંદર. સદદેવને સદદેવ જાણીને બોધે, અસદદેવને અસદદેવ જાણીને નિષેધે. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે પ્રરૂપે, શું તેમાં રાગ દ્વેષ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સંદર્શીપણું જાણવું. હવે એને પ્રરૂપે અને નિષેધે બે વાત આવે ને, છતાં રાગ દ્વેષ કરે કે ન કરે એમ કહ્યું, સાથે સાથે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એમ કહ્યું. શું, એ કેવી રીતે આ આ ભેદરેખા સમજવી મુશ્કેલ પડે એવું થાય છે. હા, જ્ઞાનીને ત્યાં એટલે શું છે કે એ પદાર્થને ઈષ્ટ અનિષ્ટ નથી જાણતા, દોષને દોષ જાણીને નિષેધે છે. જેમ કે કોઈ દોષ દોષ જે જીવમાં થાય છે તો એ આખો જીવ છે એમ એમ નથી લેતા, એનો એક અંશમાં દોષ થાય છે. એનો આત્મા તો પરમાત્મા છે એટલે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ એ રીતે નથી થતી. પણ એની દોષિત વૃત્તિનો જો નિષેધ ન આવે તો એનું અનુમોદન થઈ જાય છે. માટે દોષિત વૃત્તિનો તો નિષેધ આવે આવે ને આવે જ તે. જેને પોતાની દોષિત દૂષિત વૃત્તિનો નિષેધ આવે એને બીજાની પણ દૂષિત વૃત્તિનો નિષેધ આવે. જેને પોતાની આરાધનાનો અનુરાગ હોય એને બીજાની આરાધનાનો પણ અનુરાગ જ હોય એમ છે. બહુ ચોખ્ખું કર્યું છે સમદર્શિમતામાં, ઘણું ચોખ્ખું કર્યું. બધા જ્ઞાનીઓનો એ અભિપ્રાય છે. અમે 723માં લીધું જ છે, પરમાગમ સારમાં ગુરુદેવને 723માં આવે છે. તોય દ્વેષ નથી. હા, તોય દ્વેષ નથી, કરુણા છે, કરુણા છે. હવે અહીંયા જુઓ, કુગુરુ છે, કુશાસ્ત્ર છે, કુદેવ છે, એનો નિષેધ કરે છે. તો એમાં રાગ દ્વેષ રૂપ કશાય બુદ્ધિ નથી, એમાં કરુણા બુદ્ધિ છે. શું? પોતે તો માનતા નથી, પણ જે માનતા હોય એને એ બાજુથી પાછા વાળવામાં એમનું કારુણ્ય છે એમ લેવું. અજ્ઞાનીને પશુ કહે તો એમાં એમને કરુણા બુદ્ધિ છે કે એ જીવ દુઃખી થશે. શું? મિથ્યાત્વને લઈને એ જીવ દુઃખી થશે. તો કોઈ જીવ દુઃખી થાય એમ કેમ જ્ઞાની ઈચ્છે એમ છે? કોઈ જીવને દુઃખ હોય એમ કેમ ઈચ્છે? કોઈને દુઃખ ન હોય એમ જ ઈચ્છે એ તો. એટલા માટે એ નિષેધે છે. રાગ દ્વેષને કશાય માટે નથી નિષેધતા, એ જુદી વસ્તુ થઈ ગઈ. એમાં ભેદરેખા શું છે? કારુણ્ય વૃત્તિ છે એમની, એટલે નિષેધે છે. કરુણતા કરુણતાને કારણે એ જીવ દુઃખી ન થાય એને બચાવવા માટે નિષેધે છે. કોઈ એના ઉપર રાગ દ્વેષને કશાય થાય છે માટે એને નિષેધે છે એમ નથી કહેવું. શું? પણ એનું ફળ દુઃખ જાણીને દુઃખમાંથી એને બચાવવાની કારુણ્ય વૃત્તિ છે કોઈ પણ જીવને. તો એમાં શું અનિષ્ટ છે? ઈષ્ટ જ છે એમ છે. હાજી, હા, કે કરતા ને લાજે થકા મોહ નડિયા કળી કાળ લાજે. ગચ્છ મતના ભેદ કરી અને એમાંથી પેટ ભરવાનું જે વૃત્તિ થઈ જાય છે એમને બહુ આંતરડી કકડી છે. આનંદગંજીની આંતરડી બહુ કકડી ઉઠી છે. આવો કળીકાળ છે, કે વિતરાગના માર્ગના નામે લોકો પેટ ભરતા થઈ ગયા. આ નામ ભગવાનનું લે, તીર્થંકર દેવનું, વિતરાગ દેવનું નામ લે, ઉદર ભરણા ભરવાની વૃત્તિ થઈ ગઈ છે. આ તો એટલા મોહના તીવ્ર નડિયા છે, નડિયા એટલે જથ્થા. આ તો કળી કાળે લાજે એવું થઈ ગયું છે, કાળને પણ લાજવું પડે એવું થઈ ગયું છે. કેટલા વર્ષ થયા આનંદ ગંજીને? 250 વર્ષ થયા. 250 વર્ષ પહેલા પુકાર કર્યો છે, અત્યારે તો વિપરીતતા ઘણી બધી ગઈ. હા ચાલ્યા જાય, એ સમાજમાં રહીને શું કરે? હા પણ એ સમાજમાં રહીને શું કરે? એ સમાજમાં કાંઈ શુક્રવાર દેખાય નહીં. સમાજનો ત્યાગ કરી દે છે. ગુરુદેવે શું કર્યું? સમાજનો ત્યાગ જ કર્યો ને બીજું શું કર્યું? આ સમાજમાં ફેરફાર થાય એવો નથી. આખો સ્થાનકવાસી સમાજ છોડીને નીકળી ગયા, એકલા નીકળી ગયા. શું થાય એમ જ્યારે જયારે એમ જોઈએ કે આમાં કાંઈ ફેરફાર થાય એવાની કોઈ શક્યતા દેખાતી નથી, પોતે તો સંઘ છોડી જ દે. સીધી વાત છે. બરાબર છે. એટલે મહારાજે કીધું ને, તમે સાચી વાત કરવા જશો ને મારશે હો બધા ભેગા થઈને. રોટલા કાલથી બંધ થઈ જશે, કોઈ વરાવશે નહીં પાત્રામાં રોટલો, રોટલી હું નહીં મૂકે. દામોદર શેઠે કીધું હતું ને, ઓલા પુરુષોત્તમ લાલજીને મળ્યા હતા ભગવાનની પ્રતિમાને. એમને જ્યારે શાસ્ત્રમાં વાંચ્યું કે સાનકવાસીના 33 આગમમાં પણ તીર્થંકર દેવની પ્રતિમાની સ્થાપનાનું વિધાન છે, તો આપણે તો નિષેધીએ છીએ ને, શાસ્ત્રો તો આમ કહે છે. એટલે પુરુષોત્તમ લાલજી કરીને હતા, જૂના મહારાજ હતા, જૂના દીક્ષિત, બહુ જૂની દીક્ષા હતી. એની પણ ખાનગી માંગ્યા કે આમાં તો આમ છે, વાત સાચી છે કે બોલાય એવું નથી કે શું મારવા મળે છે લોકો? એટલો પ્રતિમા પ્રત્યેનો વિરોધ સ્થાનકવાસી સંપ્રદાયમાં, તીર્થંકરની પ્રતિમાનો એટલો બધો વિરોધ કે જો કોઈ સાધુ નામ લે તો માર ખાઈ બેસે. મંદિર બનાવતા કસાય થાય, પણ પ્રતિમાનું નામ લઈને મારવા માંડે ત્યારે કસાય ન થાય. આવી બધી અંદરની પરિસ્થિતિ ઘણી ખરાબ. પછી એ સમાજમાં રહીને શું કરે? એટલે જ્યારે અમુક મર્યાદા બહાર સમાજની અંદર બગાડો થઈ જાય ત્યારે એ સમાજનો સત્પુરુષો પણ ત્યાગ કરી દે છે. એ રીતે અહીંયા સમદર્શિતાની વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કરતા એટલા માટે એ વાત એમણે કરી છે કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને વિતરાગી દશામાં ઝૂલનારા ભાવલિંગી સંતોએ પણ એ રીતે પોતાના પરિણામને વ્યક્ત કરેલા છે. કુનકુંદાદિ આચાર્યોએ પણ એ વાતને વ્યક્ત કરેલી છે, સ્પષ્ટ કરેલી છે. વસ્ત્રનો એક તાણો માણો રાખે, સાધુ તરીકે માને કે મનાવે, નિગોદમ ગચ્છે, ક્યાં ફળ લીધું? ગુરુદેવ તો એ વાતને બહુ સ્પષ્ટ કરતા હતા કે અરે પ્રભુ, આ તમે ચીભડાના ચોરને ફાંસીની સજા કાં આપો? એક આટલો ત્યાગ તો કર્યો છે, હવે વસ્ત્ર એકાદું રાખ્યું કે થોડુંક વસ્ત્ર રાખ્યું, પણ ત્યાગ તો કર્યો. બેરા છોકરા તો છોડ્યા, દુકાન ધંધા તો છોડ્યા, ઉના પાણી પીએ છે, ઉઘાડા પગે હાલે છે, હું બ્રહ્મચર્ય આદિ પાળે છે, એટલું તો કાંઈક રાખો. એને નિગુદનું તો ચીભડાના ચોરને ફાંસીની સજા થઈ જશે. આ ચીભડાની ચોરી નથી, આ સર્વજ્ઞ તીર્થંકરના દેવના માર્ગને ઉથલાવે છે. આખો માર્ગ ઉથલાવવાની પ્રવૃત્તિ છે. માર્ગ ફરી ગયો આખો, જુદો માર્ગ થઈ ગયો આખો. એટલે એ કોઈ સાધારણ અપરાધ નથી. દોષ નહીં, उत्सूत्र सरीखो, उत्सूत्र प्ररूपण सरीखो, अब सिद्धांत नो पर निरूपण करव, सिद्धांत बदलवो, सिद्धांत में फेरफार करव, एना जेवड़ो बीजो कोई दोष नहीं। प्रतिमा खंडन करता ए मोटो दोष छे। केटलो भगवान नी प्रतिमा ने कोई तोड़े, मंदिर ने तोड़े, एना करता ए मोटो दोष छे, भयंकर दोष छे। એના જેટલો બીજો કોઈ મોટો દોષ, આખો માર્ગ બદલાઈ જાય છે એનાથી, ભગવાનનો માર્ગ બદલાઈ જાય છે એ જોઈને એમણે કુનકુંદાચાર્ય પણ એ વખતમાં પુકાર કર્યો, બુદ્ધાધિકારોમાં એ વિષય લીધો છે, સાધુ દશા કેવી હોય, મૂર્તિમંત જીન માર્ગ એવો જે સાધુ પદ એ કેવું હોય, બહુ સુંદર વર્ણન કર્યું, અસ્થિથી નાસ્તિથી એમાં જરાક ફેરફાર કરે તો એનો મોટો નિષેધ કરી નાખ્યો, જબરદસ્ત નિષેધ કરીને એ રીતે સમદર્શિતાના ગુણમાં એનો સમાવેશ થાય છે, અને ત્યાં વિષમદર્શિતા છે એમ ક્યારે પણ વિચારવા યોગ્ય નથી એમ લેવું।